నిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః మంగళం మంగళం కుంకుందారి మంగళం నమః సమర్పణాయ స్వానుభూత్యాచకాస్తి స్వభావాయ భవాయ
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ અને તેની આત્મખ્યાતિ નામની ટીકા અને સાથે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનોમાંથી જે બન્યા છે તે પ્રવચન રત્નાકર ભાગ બીજો એ સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 16 ગાથા સુધી સ્વાધ્યાય થયો છે. હવે આગળ સ્વાધ્યાય આપણે શરૂ કરીએ. 16મો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ છે, એમાં કળશ 16. સોળમી ગાથા પછી કળશ 16 છે, એમાં કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્રિક ત્રિત્વાત એકત્વ સ્વયં મેચક અમેચક ચ અપી સમમ આત્મા પ્રમાણત. 16મા કળશના અર્થમાં અહીંયા કહે છે કે આ કળશ છે તે જે અગાઉ 16 ગાથા આવી એના જ અર્થનો છે, એ જ અર્થ દર્શાવનારો શ્લોક છે. એમાં અહીંયા કહે છે કે પ્રમાણત એટલે પ્રમાણ દ્રષ્ટિથી જોઈએ તો, પ્રમાણત એટલે પ્રમાણ દ્રષ્ટિથી જોઈએ તો. પ્રમાણ ક્યારે થાય, પ્રમાણ ક્યારે કહેવાય? અનેક નય દ્વારા જ્યારે વસ્તુનું સ્વરૂપ આપણે અવલોકીએ ત્યારે એને એ પ્રમાણ દ્રષ્ટિ કહેવામાં આવે. કોઈ એક નય દ્વારા જોતા હોઈએ ત્યારે એને એક કોઈ અપેક્ષાથી વસ્તુનું સ્વરૂપ સત્ય કહેવામાં આવે, પણ અન્ય અપેક્ષાએ એ સ્વરૂપ સત્ય ઠરતું નથી એટલે એને પ્રમાણ કહેતા નથી. પ્રમાણ તો ત્યારે જ કહેવાય કે બધી અપેક્ષાથી જ્યારે વસ્તુના સ્વરૂપને નિહાળવામાં આવે તો એ પ્રમાણ કહેવાય. એટલે અહીંયા એવી પ્રમાણ દ્રષ્ટિની વાત કરી છે કે પ્રમાણ દ્રષ્ટિથી જોઈએ તો આ આત્મા સમમ મેચક અમેચક ચ અપી એટલે એકી સાથે અનેક અવસ્થારૂપ મેચક પણ છે અને એક અવસ્થારૂપ અમેચક પણ છે. મેચક એટલે મળ અથવા તો મલિનતા. પ્રમાણ દ્રષ્ટિથી જોઈએ તો આ આત્મા એકી સાથે અનેક અવસ્થારૂપ મેચક, મેચકપણું જે કહ્યું છે એ કેવું મેચકપણું, મલિનતા કહી છે અથવા તો મળ કયો છે તો કેવો, તો કે અનેક અવસ્થારૂપ હોવાને કારણે જે કહેવાય એ રીતે એ મેચકપણું છે. બીજી કોઈ એમાં અશુદ્ધિ કે મલિનતા વ્યાપતી નથી. મેચક એ અપેક્ષાથી એને કહેવામાં આવ્યું કે એ અનેક અવસ્થારૂપ હોય એવું મેચકપણું અને એક અવસ્થારૂપ અમેચકપણું એમ બંને છે, એકી સાથે એ બંને છે. જો પ્રમાણ દ્રષ્ટિથી જોવામાં આવે તો એમાં અનેક અવસ્થારૂપપણું પણ છે અને એક અવસ્થારૂપપણું પણ છે, કારણ કે એને દર્શન જ્ઞાન ચારિત્રથી તો ત્રણપણું છે અને પોતાથી પોતાને એકપણું છે. ત્રણ શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણ આત્માના જ ભાવ છે, એ આત્માની શુદ્ધ નિર્મળ પર્યાય છે. એટલે એક અપેક્ષાએ તો એમ કહ્યું કે એ ત્રણ છે એ આત્મા જ છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર અને ત્રણને એક અપેક્ષાએ તો આત્મા કહી દેવામાં આવ્યો, પણ અહીંયા એ ત્રણપણું છે ને, દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણપણે કહેવામાં આવ્યું એટલે એ શુદ્ધ નિર્મળ પર્યાય છે, છતાં પણ ભેદ પડ્યો એટલે ભેદ પડતા એને વ્યવહાર કહેવાય. ભેદ પડ્યો છે માટે વ્યવહાર. અહીંયા શાસ્ત્રની અંદર આગમમાં જે વ્યવહાર કહેવામાં આવ્યો છે એ વ્યવહારની વાત નથી. છે તો અનુભૂતિ રૂપ પરિણામ, આત્માની અનુરૂપ અનુભૂતિ થઈ અને જે પરિણામ થયા અને એમાં એક સ્થિરતા કરીને રહ્યો છે એટલે એવું નિશ્ચય ચારિત્ર પણ થયું છે. એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ આત્માની જ પર્યાય છે, આત્માની શુદ્ધ પર્યાય છે, આત્માની નિર્મળ પર્યાય છે. અને એ નાયકના લક્ષ્ય થાય છે. ત્રિકાળી ભગવાન આત્મા ધ્રુવ એના તરફ દ્રષ્ટિ કરતા, ત્યાં જ્ઞાન દર્શનના ઉપયોગને સ્થિર કરતા આવી પર્યાય પ્રગટ થાય છે. એટલે એ પર્યાય શુદ્ધ નિર્મળ પર્યાય છે અને એમાં જે અનુભવમાં આવે છે તે આત્મા જ છે અને એ અનુભવ થાય છે ત્યારે દ્વેષ પણ રહેતો નથી. આ બધું આપણે અગાઉની ગાથામાં કરી ગયા અને એટલે સુધી વાત આવી કે એ આત્મા જ છે. પણ છતાં પણ અહીંયા એમ કહ્યું કે એ ત્રણ છે ને, એ ત્રણ પણ છે એટલે એ અપેક્ષાથી એને વ્યવહાર કયો, એને મેચક પણ કહ્યું. એકી સાથે એ અનેક અવસ્થાઓ, એ અનેક અવસ્થાઓ રૂપ એ મેચક પણ છે. જ્યારે આત્માના મૂળ સ્વભાવની રીતે જોવા જઈએ તો એમાં તો એ એક પણ છે, અખંડ છે. એટલે એ એકપણા રૂપે જે છે એ અમેચક છે. એટલે પ્રમાણ દ્રષ્ટિથી જોઈએ તો ત્યાં નિશ્ચય અને વ્યવહાર બંનેને લેવામાં આવે. તો નિશ્ચય શું છે કે એક અવસ્થારૂપ અમેચકપણું છે તે નિશ્ચય છે, પોતે એકરૂપ છે તે નિશ્ચય છે અને એની નિર્મળ શુદ્ધ પર્યાય છે તે વ્યવહાર છે. એમ નિશ્ચય અને વ્યવહાર બંનેને લઈએ તો એ પ્રમાણ દ્રષ્ટિ કરી કહેવાય. પ્રમાણની વાત કરીએ તો એમાં નિશ્ચય અને વ્યવહાર બંને સાથે છે એટલે એને પ્રમાણ કહેવામાં આવે. પ્રમાણમાં નિશ્ચય શું છે તો કે એક રૂપ પોતાનું સ્વરૂપ છે તે નિશ્ચય છે. અને વ્યવહાર શું છે તો કે એની શુદ્ધ નિર્મળ પર્યાય દર્શન જ્ઞાન ચારિત્રની એ વ્યવહાર છે. હવે એ વ્યવહાર કહો કે એને મેચક કહો, દર્શન જ્ઞાન ચારિત્રથી એને ત્રણ પણ છે એટલે કે એક કરતા વધારે પણ છે એટલે એ અનેક અવસ્થા પણ છે એટલે એને મેચક પણ કહેવામાં આવે. ખરેખર સાચા અર્થમાં કોઈ મલિનતા છે જ નહીં, શુદ્ધ નિર્મળ પર્યાય જ છે. પણ ત્રણ રૂપ એકી સાથે એ અનેક અવસ્થાઓ એ લેવામાં આવી તો એ ત્રણ અવસ્થા થઈ એટલે એ ત્રિવિધપણું જે છે એને મેચકપણું કહ્યું, જ્યારે જે એકપણું છે એ અમેચકપણું છે, એ શુદ્ધપણું છે, એ શુદ્ધપણું છે. એટલે પ્રમાણ દ્રષ્ટિનો વિષય જે છે એ નિશ્ચય અને વ્યવહાર બંનેને એક સાથે જુએ છે. એટલે પ્રમાણ દ્રષ્ટિથી જોવામાં આવે તો આ આત્માને એકી સાથે અનેક અવસ્થારૂપ મેચકપણું છે એટલે કે એને દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ એ પર્યાય છે, એ વ્યવહાર છે. અને એક અવસ્થારૂપ અમેચકપણું નિશ્ચય એનો વિષય જે કહીએ તેવું એના સ્વરૂપની નજીક જઈને જોવામાં આવે તો એવું એકપણું છે એટલે પોતાથી એને એકપણું છે, એને પોતાથી એકપણું છે. ભાવાર્થમાં એના વિશે વાત કરવામાં આવી છે કે પ્રમાણ દ્રષ્ટિમાં ત્રિકાળ સ્વરૂપ ત્રણેય કાળ રહેવાવાળી વસ્તુ છે ભગવાન આત્મા. પ્રમાણ દ્રષ્ટિમાં એ ત્રિકાળ સ્વરૂપ વસ્તુ દ્રવ્ય અને પર્યાય રૂપે જોવામાં આવે છે. પ્રમાણની વાત કરીએ તો એમાં દ્રવ્ય અને પર્યાય રૂપે જોવામાં આવે તો દ્રવ્ય શું છે? દ્રવ્ય અવસ્થા પોતાની એકપણે છે, જ્યારે પર્યાય રૂપે એ ત્રણપણે છે, દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય. એટલે એ ભેદ થયો અને ભેદ થયો એટલે એ વ્યવહાર કહેવામાં આવ્યો. જો આ આગમમાં જે વાત કહેવામાં આવતી હોય એવો આ વ્યવહાર નથી. આ વ્યવહાર જે છે તે શેનો વ્યવહાર છે? એને અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે છે. આ વ્યવહાર છે તે અધ્યાત્મનો વ્યવહાર છે. કેમ કે આમાં નિશ્ચયથી પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે અને શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે એવો નિશ્ચય વર્તે છે. છતાં પણ એમાં દર્શન જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણ પણ કહ્યું એટલે એ અપેક્ષાએ એ અપેક્ષાએ એને પર્યાયની અપેક્ષાએ એને વ્યવહાર કયો છે કે આ વ્યવહાર છે તે અધ્યાત્મનો વ્યવહાર થયો, એ આગમનો વ્યવહાર નથી, આ અધ્યાત્મનો વ્યવહાર છે. કેમ કે એ વખતે અનુભવની દશા છે, અનુભૂતિ થઈ રહી છે, એટલે એ શુદ્ધ નિર્મળ પર્યાય છે અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવામાં આવ્યું છે, એટલે એ ધર્મ છે, એ પોતે પોતે પોતાના સ્વરૂપે પરિણમી ગયો છે, એટલે એ ધર્મ છે. અને એમાં સ્થિરતા કરતા આગળ વધતા એ પૂર્ણતાને પ્રગટ પણ કરે છે. છતાં પણ અહીંયા ત્રણપણાની અપેક્ષાથી એને, એટલે પર્યાયની તરફ દ્રષ્ટિ કરતા એ પર્યાય ત્રણપણે છે, એટલે એ અપેક્ષાએ એને પ્રમાણ દ્રષ્ટિમાં એને વ્યવહાર કહેવામાં આવ્યો. એટલે પ્રમાણ દ્રષ્ટિમાં ત્રિકાળ સ્વરૂપ વસ્તુ દ્રવ્ય રૂપે અને પર્યાય રૂપે એમ જોવામાં આવે છે. તેથી આત્મા પણ એકી સાથે એક અને અનેક રૂપે દેખો, એક રૂપે અને અનેક રૂપે, એકાનેક સ્વરૂપ, એક અનેક સ્વરૂપ દેખવું. એક રૂપે એ દ્રવ્યથી છે અને પર્યાયથી એ અનેક રૂપે છે. આ અધ્યાત્મના વ્યવહારની અહીંયા વાત કરવામાં આવી. આપણે એના સંબંધી ગુરુદેવે જે વાત કરી છે એ પણ થોડી સમજીએ. સોળમો કળશ, પ્રવચન રત્નાકર, પાના નંબર 13, પ્રવચન રત્નાકર ભાગ બીજો, કોમ્પ્યુટરમાં પેજ નંબર 25. પ્રવચન રત્નાકર ભાગ બીજો પેજ નંબર 13 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 25, એમાં કળશ 16 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન આપ્યું છે અને એની નીચે છે કળશ 16 ભાવાર્થ ઉપરનું પ્રવચન. આપણે બંનેમાંથી વાત સમજવાની છે. અહીંયા પહેલા શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવે કહ્યું છે કે પ્રમાણ દ્રષ્ટિથી જોઈએ તો આ આત્મા એકી સાથે અનેક અવસ્થા રૂપ, એટલે પર્યાયના ભેદરૂપ મેચક પણ છે. એ ભેદ પર્યાયના છે, એટલે પર્યાયના ભેદરૂપ મેચક પણ છે. અને ચ અમેચક અપી, એક અવસ્થારૂપ અભેદ અમેચક પણ છે, મેચકપણું પણ છે અને એક અવસ્થારૂપ અમેચકપણું પણ છે. હવે એનો ખુલાસો કર્યો કે એને દર્શન જ્ઞાન ચારિત્ર ત્રિતત્વાત, એટલે દર્શન જ્ઞાન ચારિત્રથી તો ત્રણપણું છે, એ વ્યવહાર છે, તથા સ્વયં એક જ તત્વ, એટલે પોતાને પોતાથી એકપણું છે, એ પરમાર્થ છે. એકત્વ એટલે એકરૂપ ત્રિકાળી સ્વભાવ, એ એકપણું, એ નિશ્ચય, જે એકપણું છે એ નિશ્ચય છે. અને દર્શન જ્ઞાન ચારિત્ર એમ ત્રણપણું જે પર્યાયથી છે, એ અનેકપણું છે, એ વ્યવહાર છે. એટલે આવો વસ્તુ જ્ઞાયક ભાવ, એકરૂપ સ્વભાવ, અખંડ જ્ઞાનનો પુંજ, સર્વનો સ્વભાવી ચીજ છે અને એને પર્યાયમાં એ ત્રણપણું છે. એટલે એકપણું અને ત્રણપણું બંને ને એક સાથે લેવામાં આવે તો એ પ્રમાણ જ્ઞાનનો વિષય બને. ભગવાન સર્વજ્ઞ સ્વભાવી પદાર્થ, એક સ્વભાવ વસ્તુ છે, એક રૂપ છે, અખંડ છે, અને એની દ્રષ્ટિ અને એકાગ્રતા એ નિશ્ચયથી એની સેવના છે. અને એવું એકરૂપ આત્માનું સેવવું થાય ત્યારે પેલી શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, એ સમ્યક દર્શન છે, સંકિત છે. અને એમાં દર્શન અને જ્ઞાન રૂપે જ્યારે પોતે પરિણમી જાય છે તો નિશ્ચય ચારિત્ર છે. એવા દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ ભેદને સેવવા એમ કહેવું એ વ્યવહાર કથન છે. હવે અહીંયા સેવન કરવાની વાત તો કરી છે આત્માની જ, પણ એમ સેવવા એમ જે કહેવું એનો અર્થ એમ છે કે એવું સેવન આત્માનું કરવું જેથી આવી શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય. અને કહેવામાં આવ્યું છે એટલે કથન જે છે એ કથનને વ્યવહાર કહેવાય. પણ અહીંયા અધ્યાત્મના વ્યવહારની વાત છે. અધ્યાત્મનો વ્યવહાર શું છે કે પોતે પોતાના નિજ સ્વરૂપે જ્યારે પરિણમે છે, અને જે ભેદરૂપ પર્યાય જે છે, છે તો શુદ્ધ નિર્મળ પણ ભેદરૂપ છે, ત્રણ એના ભેદ પડે છે, એ અપેક્ષાએ એને વ્યવહાર કયો એ અધ્યાત્મનો વ્યવહાર. અને એ ભેદ થયો એટલા માટે થઈને એને મલિન કરો. એકરૂપ સ્વભાવ નિર્મળ છે અને અનેક સ્વભાવને અનેકરૂપ સ્વભાવ છે એને મલિન કર્યો છે. ભાવાર્થમાં પણ એ વાત કરી કે પ્રમાણ દ્રષ્ટિમાં ત્રિકાળ સ્વરૂપ, ત્રણેય કાળ રહેવા વાળું સ્વરૂપ વસ્તુ દ્રવ્ય પર્યાય રૂપ જોવામાં આવે છે, તેથી આત્મા પણ એકી સાથે એકરૂપે અને અનેકરૂપે દેખાય છે એવો જાણવો, એવો દેખવો, એવો શ્રદ્ધવો. એકરૂપ કહીએ ત્યારે એ દ્રવ્ય દ્રષ્ટિ છે અને અનેકરૂપ કહીએ ત્યારે એ પર્યાય દ્રષ્ટિ છે. એકરૂપતા છે તે દ્રવ્યની છે અને અનેકરૂપતા છે તે અહીંયા પર્યાયની છે. એટલે ત્રિકાળ દ્રવ્યપણે એક, ત્રણેય કાળ રહેવાવાળું જે છે તે પણ એક, અને જે ક્ષણિકપણું છે તે પર્યાયનું છે, એટલે પર્યાયપણે અનેક છે. એવા દર્શન જ્ઞાન ચારિત્રની નિર્મળ પર્યાય એ અનેક અને આત્મા દ્રવ્ય એક, એ બંનેને પ્રમાણથી એક સાથે દેખવું અને જાણવું એમ અહીંયા કહેવું છે. આગળ વાત જે આવી છે ને કે સાધુ પુરુષે દર્શન જ્ઞાન ચારિત્રને સેવવા, એ વ્યવહારથી કથન છે, એ ભેદ કથન છે, મલિન છે, અનેક સ્વભાવરૂપ કથન છે, જાણવા લાયક છે. પણ એને પહેલા આત્મા એકરૂપ છે, એક સ્વભાવી છે એવું જ્ઞાન થયું, એમાં ત્રણેય પર્યાય, એ પર્યાય જે છે એ ત્રણ થયું. એમ થતા જે શુદ્ધ નિર્મળ પર્યાય થઈ એ ત્રણ થઈ, અને એકરૂપ દેખવો એ નિશ્ચય. હવે એકરૂપ દેખવો એ નિશ્ચય, એ નિશ્ચયથી જે આત્માનું સ્વરૂપ છે અને અનુભૂતિ જે થાય છે તે એકરૂપ દેખતા થાય છે. પણ પ્રમાણ જ્ઞાનની વાત લઈએ તો પછી એને પર્યાય છે એ વાત લેવામાં આવે. જ્યારે નિશ્ચય નહીંથી વાત કરવામાં આવી હોય તો એ દ્રષ્ટિનો વિષય બને, ત્યારે પર્યાયને ગૌણ કરીને વાત કરવામાં આવી હોય. અને પર્યાયની મુખ્યતાથી જ ક્યારેક વાત કરવામાં આવી હોય તો કોઈક અપેક્ષા સમજાવવા માટે કરવામાં આવી હોય કે આવી પર્યાય પ્રગટ થાય, આવી પર્યાય પ્રગટ થાય તો એ શુદ્ધ પરિણતિ છે એમ દર્શાવવું હોય તો એ પર્યાયને મુખ્ય કરીને વાત કરવામાં આવી હોય. પણ પ્રમાણ જ્ઞાનની વાત હોય તો પ્રમાણમાં તો નિશ્ચય અને પર્યાય બંને લેવામાં આવે. એટલે એવા આત્માને દ્રવ્ય સ્વભાવે જોઈએ તો એ એકરૂપ જાણવો, અને પર્યાય રૂપે જોઈએ તો એ અનેકરૂપ છે, અને બંને એ એકી સાથે છે, એ એક જ સમયમાં એમ છે, એ એક જ સમયમાં છે. હવે આપણે આગળ સમયસારમાં એના પછીનો શ્લોક લઈએ. હવે નય વિવક્ષા કહેવામાં આવે છે, નયથી એનો વિસ્તાર કરી અને એ વાત લેવામાં આવી છે. તો એમાં 17મા શ્લોકમાં અહીંયા કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્રિસ્ત્રિભિ પરિણતત્વ એકોપી ત્રિસ્વભાવત્વાદ્વયવહારેણ મેચકઃ. તો 17મા શ્લોકમાં અહીંયા એમ કહે છે એના અર્થમાં કે એકઃ અપી, આત્મા એક છે તો પણ વ્યવહારેણ એટલે વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ તો ત્રિસ્વભાવત્વાત્, ત્રણ સ્વભાવપણાને લીધે મેચક અનેક આકારરૂપ મેચક છે. દર્શન જ્ઞાન ચારિત્રયી ત્રિભી પરિણતત્વત, કારણ કે દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ ભાવે પરિણમે છે. હવે આ શ્લોકાર્થને આપણે સમજીએ. અહીંયા પહેલા શરૂઆતમાં જ કહી દીધું કે નય વિવક્ષાથી જોઈએ, આપણે નય એક નય થઈ આપણે પહેલા જોઈએ. તો વ્યવહાર નયની અહીંયા પહેલી વાત લીધી કે વ્યવહાર દ્રષ્ટિથી જોવામાં આવે તો શું છે, તો કે આત્મા એક છે તો પણ એ વ્યવહાર દ્રષ્ટિથી જો જોવામાં આવે તો એ ત્રણ સ્વભાવપણાને લીધે, ત્રણ સ્વભાવપણું એટલે અનેક રૂપપણું છે, છે પર્યાયમાં, પણ છતાંય એ પર્યાય છે તો આત્માની, અને એ શુદ્ધ નિર્મળ પર્યાય છે એટલે એ ત્રણ સ્વભાવપણું એ આત્માને છે એમ અહીંયા કહેવામાં આવ્યું. એવું જ્ઞાનરૂપ, દર્શનરૂપ અને ચારિત્રરૂપ પરિણમન છે એ આત્માનું જ છે. દર્શનરૂપે, જ્ઞાનરૂપ અને ચારિત્રરૂપે પરિણમનાર બીજો કોઈ નથી, એ આત્મા પોતે જ છે. અને એવા અનેક આકારરૂપપણે જ્યારે આત્મા પરિણમે છે તો એને એ ભેદ છે, ત્રણ ભેદ છે, એટલે એને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો, એને વ્યવહારથી એને મેચકપણું કહેવામાં આવ્યું. એવા ત્રણ ભાવે પરિણમે છે, માટે એને વ્યવહારથી મેચકપણું કહેવામાં આવ્યું. ત્રણેય ભાવ આત્માના જ છે, એમાં આત્મા જ પ્રદર્શિત થાય છે, આત્મા જ પ્રસિદ્ધિમાં આવે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર નિશ્ચયથી છે એ પર્યાય છે, અને એ ગુણ છે જેનું પરિણમન છે, એ ગુણનું પરિણમન છે. ખરેખર જો જોવા જઈએ તો ચિદ્વિલાસમાં કહેવામાં આવ્યું છે કે પરિણમન દ્રવ્યનું કહીએ, દ્રવ્યનું પરિણમન કહીએ છીએ અને ગુણનું પરિણમન કહીએ છીએ, તેમાં એ ગુણનું પરિણમન એ દ્રવ્યનું જ પરિણમન છે. એટલે ખરેખર તો દ્રવ્ય એ ગુણ રૂપે પરિણમે છે, બાકી એક એક ગુણ કંઈ જુદો જુદો પડે ને જુદું જુદું પરિણમન એમ નથી. એ દ્રવ્ય જ એ ગુણ રૂપે એ લક્ષણે પરિણમે છે, તો એ ગુણનું પરિણમન કહેવામાં આવે છે. બહુ સરસ રીતે એ વાત એમાં સમજાવી છે કે ખરેખર તો દ્રવ્યનું પરિણમન છે, અને દ્રવ્યના એ પરિણમનની અંદર જ્યારે એ જાણવાપણે પરિણમે છે, એટલે જાણવાપણું એ લક્ષણ છે. એ કયા ગુણનું લક્ષણ છે? એ જ્ઞાન ગુણનું લક્ષણ છે. તો જ્યારે એ દ્રવ્ય જાણવાપણે પરિણમે તો એનો અર્થ એ થયો કે જ્ઞાન ગુણનું પરિણમન થયું. પરિણમે છે તો દ્રવ્ય, એટલે એ રીતે બધા જ ગુણોનું પરિણમન છે, એ રીતે બધા ગુણોનું પરિણમન છે. એમ નથી કે એક એક ગુણ જુદો જુદો પરિણમે છે, જુદા જુદા પાડી શકાય એવું છે જ નહીં, કેમ કે આત્માનું પરિણમન તો એક રૂપે જ છે, એ જુદું જુદું કંઈ છે નહીં, એમાં કોઈ અખંડ જ છે. એ તો સમજાવવા માટે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરી ત્યારે સમજાવવા માટે કહેવામાં આવે, અનંત ગુણ ને અનંત ગુણના પરિણમન ને એની અનંત પર્યાય એક સમયમાં, એ વાત સમજાવવા માટે કહેવામાં આવે, એ વાત બરાબર છે. પણ મૂળ વસ્તુઓનો વિચાર કરીએ તો આત્માનું એકરૂપ પરિણમન છે, અને એ પરિણમનને જ્યારે એમ એ કયા લક્ષણ દર્શાવનારું છે એ રીતે જોવામાં આવે તો એમાં એમ લાગે કે એ પરિણમન કોનું છે? એ આ ગુણનું છે. આપણે શરબતમાં સમજીએ છીએ કે શરબતની અંદર અનેક પદાર્થ નાખવામાં આવ્યા હોય, એમાં ખાંડ પણ હોય, સહેજ મીઠું પણ નાખ્યું હોય, લીંબુ પણ હોય, બદામ પણ હોય, કેસર પણ હોય, એ બધું જ નાખવામાં આવ્યું. પણ જ્યારે સ્વાદ આવે છે ત્યારે બધાનો ભેગો સ્વાદ આવે છે, કે ક્રમમાં એક પછી એક કોઈ સ્વાદ આવે કે એક બધા જુદા પડાય કે એવું કંઈ હોતું નથી. એક શરબતનો જ સ્વાદ તો અનુભવમાં આવે છે, એટલે શરબત જ સ્વાદમાં તો આવે છે. પણ છતાંય આપણે એમ કહીએ કે મીઠાશ છે, તો ગળપણનો જે સ્વાદ આવ્યો એ શેનો આવ્યો? તો કે એ અંદર નાખેલી ખાંડનો સ્વાદ આવ્યો. ખટાશ લાગી, ઘા ખટાશ લાગી, તો કે સ્વાદ શેનો? તો કે લીંબુનો સ્વાદ આવ્યો. એમ આ દ્રવ્યનું પરિણમન જે છે એ પણ બહુ સમજવાનો વિષય છે. ઘણાને એ બાબતમાં એટલી બધી સ્પષ્ટતા નથી, અને એવી સ્પષ્ટતાઓ આ દીપચંદજી કાથરીવાલે જે કરી છે એવી વાંચવામાં આવવી પણ અઘરી છે. ચિદ્વિલાસ નાનકડો પુસ્તક છે, પણ એ ખૂબ ખૂબ એ જ્ઞાનમય છે, અને એનો અભ્યાસ કરવો થોડો અઘરો પણ લાગે કોઈને. એમાં આ વાત બહુ સરસ સમજાવી છે કે દ્રવ્યનું જ પરિણમન છે. એ ગુણનું પરિણમન કહીએ ત્યારે ખરેખર તો એ પરિણમન તો દ્રવ્યનું જ છે, પણ દ્રવ્ય જ્યારે પરિણમે છે, જાણવા રૂપે પરિણમે છે, તો એને એમ કહેવાય કે એ જ્ઞાન રૂપે પરિણમે, કેમ કે જાણવાનું લક્ષણ કોનું છે? તો જ્ઞાનનું લક્ષણ તે છે, એટલે જાણવું એમ કહેવામાં આવે જ્ઞાનનું લક્ષણ. એટલે જાણવા રૂપે પરિણમ્યો તો એ જ્ઞાન ગુણ પરિણમ્યો એમ કહેવામાં આવે, પણ પરિણમન તો દ્રવ્યનું જ છે. એટલે બધા ગુણોનું પરિણમન એ રીતે એના લક્ષણ દ્વારા આપણને જણાય છે, એટલે આપણે એમ કહીએ છીએ કે આ ગુણ છે, આ ગુણ છે, આ ગુણ છે, આ ગુણ છે. ખરેખર તો એક રૂપ જ પરિણમન છે. આત્મા કોઈ અનેક રૂપે પરિણમતો જ નથી, એક રૂપે જ પરિણમે છે, અને એમાંથી કોઈ એક ગુણને જુદો પાડી શકાય, કાઢી શકાય, વધારી શકાય, ઘટાડી શકાય એવું પણ નથી. એટલે એવા આત્મા સ્વરૂપને આપણે સમજવાનું છે. અહીંયા આ વ્યવહાર નયથી જે વાત કરવામાં આવી છે શ્લોકમાં, એ અમૃતેન્દ્રાચાર્ય ભગવાને આપણને નયની વિવક્ષા એટલે નયનો વિસ્તાર કરી અને સમજાવવા માટે થઈ, અને અહીંયા ત્રણ શ્લોક મૂક્યા છે. એ દ્વારા આપણને આત્માના સ્વરૂપનો સાચો ખ્યાલ આવે છે. કે અહીંયા તમે વ્યવહારથી જો જોશો તો એ ત્રણ ભાવે પરિણમતો આત્મા દેખાય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ ભાવે પરિણમે છે, અને એ પરિણમન છે એટલે એ પર્યાય છે, પણ શુદ્ધ નિર્મળ પર્યાય છે. અને એ વખતે એ વખતે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થવાથી એ પર્યાય થયેલી છે, એટલે એમાં બીજો કોઈ વ્યવહાર નથી. પણ એમાં ત્રણ પણું છે એટલે એ અપેક્ષાએ એને મેચકપણું કહ્યું, અને મેચકપણું એને વ્યવહાર કહી દીધું, એને વ્યવહાર કહેવામાં આવ્યો. તો આપણે ભાવાર્થમાં વધારે સ્પષ્ટતા લઈએ. અહીંયા 17મા ક્લાસના ભાવાર્થમાં કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયે આત્મા એક છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયે આત્મા એક છે. શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ એક જેવું એનું સ્વરૂપ છે, નાયક 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 છે. અને એમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જોઈએ એટલે દ્રવ્યના સ્વરૂપને જ માત્ર જો જોવામાં આવે એવો નય, એવો દ્રષ્ટિકોણ, તો એ એક જ છે, એમાં બે પણ છે જ નહીં. આ નયને પ્રધાન કરી કહેવામાં આવે, આ નયને પ્રધાન કરી કહેવામાં આવે ત્યારે પર્યાર્થિક નય ગૌણ થયો, તેથી એક ને ત્રણ રૂપ પરિણામ તો કહેવો તે વ્યવહાર થયો. આ નય એટલે જે દ્રવ્યાર્થિક નય છે એની વાત કરીને કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નય આત્મા એક છે, અને આ નયને પ્રધાન કરીને કહેવામાં આવે ત્યારે પર્યાર્થિક નય છે તે ગૌણ થયો, તેથી એકને ત્રણ રૂપ પરિણામ તો કેવો તે વ્યવહાર છે. પર્યાર્થિક નય જે છે એને પછી એ અપેક્ષાથી વ્યવહાર કયો, અસત્યાર્થ પણ થયો. એમ વ્યવહાર નયે આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણામોને લીધે મેચક કહ્યું છે, એટલે વ્યવહાર નયથી આત્મા એ ત્રણ રૂપે પરિણમે છે એટલે માટે એ મેચક છે એમ કહેવામાં આવ્યું. હવે એના પછી પરમાર્થ નયથી કહે છે, પરમાર્થ નયથી જે કહે છે એ પહેલા આપણે સહેજ પ્રવચન રત્નાકરમાંથી ગુરુદેવે જે વાત કહી છે એ આપણે લઈએ. 17મા શ્લોકમાં અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા, પ્રવચન રત્નાકરમાં કળશ 17મો એમાં શ્લોકાર્થ ઉપરનું પ્રવચન એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા નાયક સ્વભાવ રૂપ એક સ્વરૂપે જ છે, પણ તેમાં ત્રણ પ્રકારના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર એવા ત્રણ પ્રકારના પરિણમન રૂપ વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ તો એ અનેક આકાર છે, મેચક છે. સ્વભાવ ચિદાનંદ જે દ્રષ્ટિનો સમ્યક દર્શનનો વિષય છે તે તો એક રૂપ જ છે, તેના ત્રણ ભેદ પાડવા, જે એક રૂપ વસ્તુ છે એના ત્રણ ભેદ પાડવા એ વ્યવહાર છે. નિશ્ચયથી વસ્તુ એક છે અને એના જ્યારે ત્રણ ભેદ પાડવામાં આવ્યા એટલે વ્યવહાર થયો. શુભ ભાવરૂપ વ્યવહારની અહીં વાત નથી, એટલે જે આપણે શુભ ભાવને પણ કોઈક અપેક્ષાથી આપણે એને વ્યવહાર કહેતા હોઈએ તો એની અહીંયા વાત નથી, એ ગુરુદેવે અહીંયા સ્પષ્ટતા કરી છે. અહીંયા જે અધ્યાત્મનો વ્યવહાર છે એની વાત છે, એટલે આગમના વ્યવહારની પણ અહીંયા વાત નથી લીધી. એટલે કહેવા માત્ર જે કથન માત્ર હોય, ભેદરૂપે કહેવામાં આવે, એક પછી એક કહેવામાં આવે, એ રીતના વ્યવહારની વાત નથી લીધી. પણ અહીંયા વ્યવહાર જુદી અપેક્ષાથી લેવામાં આવ્યો છે કે એક રૂપ સ્વભાવ છે છતાં પણ એને ત્રણ ભાવરૂપ કહેવામાં આવ્યો છે, એ અપેક્ષાએ એને મેચકપણું કહ્યું, અને મેચકપણું એ વ્યવહારથી છે. ખરેખર તો એવું મેચકપણું નથી, એ વ્યવહારથી એમ મેચકપણું કહેવામાં આવ્યું. આગળ અહીંયા કહે છે, સરસ રીતે વાત સમજાવી છે, આપણે ઘણું સમજવાનું છે. 17મા શ્લોકમાં કહે છે કે આત્માને દ્રવ્યથી જુઓ તો આત્મા એક છે, વસ્તુ તરીકે જ્ઞાયક સ્વભાવ એક ચિદ્ધગન નિશ્ચયથી એક સ્વરૂપે જ છે, એ ક્યારેય બે સ્વરૂપે થયો જ નથી. ભગવાન આત્મા એક સ્વરૂપે જ છે, અનાદિનો એ એક સ્વરૂપે જ છે. તો પણ વ્યવહારથી જોવામાં આવે તો સમ્યક દર્શન એટલે પ્રતીતિ, સમ્યક જ્ઞાન અવબોધ જાણવું, અને સમ્યક ચારિત્ર એટલે સ્થિરતા વિશ્રામ લેવો, એવા જે ત્રણ પ્રકાર છે એ મેચક છે. એટલે એવા ભેદ છે એ મેચક છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર મેચક નથી, એ ભેદને મેચક કયા છે એને મેચક પણ કહ્યું છે. ભેદરૂપ દ્રષ્ટિ કરવી એને મેચક પણ કહ્યું છે. એટલે ત્રણ પ્રકાર જોવા એ મેલ છે, ત્રણ પ્રકાર ને એમ જાણવા, એમ શ્રદ્ધવા એને અહીંયા મેચક પણ કહ્યું. કઈ અપેક્ષાએ? નિશ્ચય નહીંથી જે વસ્તુ એક રૂપ છે એને ત્રણ પ્રકારે જોવી એનું નામ એ ભેદરૂપ જોવું, એ ભેદરૂપ રધવું, એટલે એને મેચકપણું કહ્યું અને એમ કહેતા એને વ્યવહાર કહી દીધો. અને એને ગૌણ કર્યો અને મુખ્યતાથી નિશ્ચયથી વાત કરવામાં આવી તો એ તો આત્મા એક રૂપે જ છે એમ જ કહેવામાં આવ્યું છે. પણ એ વ્યવહાર મેચકપણું કઈ રીતે છે એ અહીંયા આપણને સમજાવ્યું છે. એટલે ત્રણ પ્રકાર જોવા, એ મેલ છે, એ મેચકપણું છે. અત્યારે તો લોકો આ શુભ્રા ક્રિયા આદિ બહારની પ્રવૃત્તિ કરે છે, પણ દર્શન જ્ઞાન ચારિત્રની તથા વસ્તુસ્થિતિની તો વાત જ જાણતા નથી. અંદર વસ્તુ જે જ્ઞાયક છે તે આત્મા છે અને બહાર આ શરીર વાણી ઇત્યાદિ એ તો જળ માટી ધૂળ છે, એ આત્મા નથી અને આત્માના પણ નથી. કર્મ જે જળ છે તે આત્મામાં નથી અને આત્માના નથી. વળી પુણ્ય પાપના ભાવ, દયા દાન, વ્રત ભક્તિ પૂજા વગેરેના ભાવ, બીજા બધા અન્ય ભાવની વાત કરી છે, તથા કામ ક્રોધ આદિ ભાવ એ પણ આત્મામાં નથી અને આત્માના નથી. કોઈ ભાવ આત્મામાં છે નહીં. આત્માનો તો એક ત્રિકાળ શુદ્ધ ભાવ જ છે, એ તો જ્ઞાયક છે. ત્રિકાળ ત્રણે કાળ જ્ઞાણવા વાળો છે, કંઈ કરવા વાળો છે નહીં. અને કરવું નથી તો પછી બીજા ભાવ ક્યાંથી થાય? જેને કરવાનો રાગ છે, કરવાની રૂચિ હોય, એને જાત જાતના ભાવ થાય. તમારે કંઈ કરવું જ નથી તો પછી તમને જેમ છે તે વસ્તુ જણાય છે, તે જણાય છે, એના તરફ તમારું કેવું લક્ષ હોય, જાણવા રૂપે જે છે એ લક્ષ કેવું હોય? જેમ છે તેમ જાણે, દ્રવ્યને જેમ છે તેમ જાણે, એટલે જળ છે તેને જળ જાણે અને ચેતન છે તેને ચેતન જાણે. એ સિવાય બીજું એને એમાં કંઈ કરવું નથી, ફેરફાર નથી કરવા એવી જેની બુદ્ધિ થઈ છે એ ખરેખર તો એ જ્ઞાતા દ્રષ્ટા છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવ કેળવવાની વાત આપણે ઘણી વાર કરીએ છીએ, તો એ જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે. આગળ કહે છે અહીંયા ગુરુદેવ કે હવે આત્મામાં રહ્યા અનંત ગુણ, તે અનંત ગુણ સ્વરૂપ ભગવાન આત્મા એ પણ એ એક રૂપ છે. અનંત ગુણ છે છતાં પણ એ એક રૂપ છે અને તેના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ પરિણામથી જુઓ તો એ અનેક રૂપ થયો. હવે ત્રણ રૂપ થયો એટલે એને વ્યવહાર કયો. ત્રિકાળી એક રૂપ જુઓ તો નિશ્ચય છે અને ત્રણ રૂપ જુઓ તો વ્યવહાર છે. અભેદથી જુઓ તો એ નિર્મળ છે, અમેચક છે, અને ભેદ કરીને જુઓ તો એ મેચક છે, મલિનતા છે, એ વ્યવહાર છે. એક રૂપ જુઓ તો એક આકાર છે અને ત્રણ રૂપ પર્યાયથી જુઓ તો અનેક આકાર છે. આત્માને ગુણ ગુણીના ભેદથી જુઓ તો તે અનેક આકાર છે. જો ગુણની વાત લઈએ અને ગુણ ગુણીના ભેદ પાડીને જોઈએ તો એ અનેક આકાર છે, એ વ્યવહાર છે, એ પણ મલિનપણું છે, આશ્રય કરવા લાયક એ નથી. એટલે એ દ્રષ્ટિ આશ્રય કરવા લાયક નથી. ભગવાન આત્મા આશ્રય કરવા લાયક છે, પણ ભેદરૂપ દ્રષ્ટિ એ આશ્રય કરવા લાયક નથી. એવી ભેદરૂપ દ્રષ્ટિ કરવાથી સ્થિરતા નહીં થાય, એમાં સ્થિરતા થઈ શકે નહીં. એટલે એક રૂપ દ્રષ્ટિ થાય, એક પર જ એકાગ્રતા થાય અને ત્યાં પછી સ્થિરતા થાય. અને બીજું કે જે વસ્તુ બદલાતી નથી, ધ્રુવ રહે છે, ત્યાં એકાગ્રતા થઈ શકે. જે બદલાય છે એમાં એકાગ્રતા ન થઈ શકે. એટલે પર્યાય રૂપ જે છે એ પર્યાય બદલાતી વસ્તુ છે, એટલે પર્યાય રૂપ વસ્તુ ઉપર એકાગ્રતા કરવામાં આવતી નથી. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એ પરિણામ જે છે એ આશ્રય કરવા લાયક એટલા માટે નથી કે એ બદલાતી વસ્તુ છે, અને પર્યાય છે એ બદલાવાની છે, ક્ષણિક છે, એટલે એનું લક્ષ્ય થઈ શકતું નથી. લક્ષ કોનું થાય? કે જે બદલાતું નથી, જે ધ્રુવ છે, કાયમ રહે છે, એનું લક્ષ થાય અને એકનું લક્ષ થાય. અને આમાં ત્રણમાંથી કોઈ એક પર્યાયનું પણ લક્ષ કરવા જઈએ તો પણ એ પર્યાય પણ એ ટકીને રહેતી નથી, બીજા સમયે બીજી છે, એટલે એનું પણ એકાગ્રતાથી લક્ષ થઈ શકતું નથી. એટલા માટે એ દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ જે છે એ પર્યાય છે, એને આશ્રય કરવા લાયક નથી એમ અહીંયા કહેવામાં આવે છે. હવે આપણે 18મા શ્લોક ઉપર જઈએ. સમયસાર કળશ 18મો. હવે એમાં અહીંયા પરમાર્થથી શું છે એ વાત કરે છે. નય વિવક્ષા ચાલે છે અત્યારે, બરાબર છે ને? નયનો વિસ્તાર આપણે કરી રહ્યા છીએ. તેમાં કળશ 18ની અંદર અહીંયા વાત જે કરવી છે એમાં કહે છે કે હવે આપણે પરમાર્થ નયથી જોઈએ. પરમાર્થ નયથી શું છે? તો અહીંયા 18મો શ્લોક આપણે લઈએ. 18મા શ્લોકમાં અહીંયા કહે છે કે પરમાર્થેન વસ્તુ વ્યક્ત જ્ઞાતૃત્વ જ્યોતિષૈકક સર્વ ભાવાંતર ધ્વંસી સ્વભાવત્વાદ મેચક. અહીંયા 18મા ક્લાસમાં વાત કરે છે કે પરમાર્થેન તું એટલે શુદ્ધ નિશ્ચય નયથી જોવામાં આવે તો, પરમાર્થેન તું એટલે શુદ્ધ નિશ્ચય નયથી જોવામાં આવે તો, પરમાર્થનો અર્થ જ છે નિશ્ચય. નિશ્ચયથી જે છે તે જ પરમાર્થ છે. જે સમજાવવા માટે, જે ભેદ કરીને, જે વ્યવહારથી જે કંઈ કહેવામાં આવે છે એ પરમાર્થ નથી. એ ભેદરૂપ વાત જે કંઈ કહેવામાં આવી, એ ક્રમમાં વાત કરવામાં આવી, જે સમજાવવામાં આવ્યું એ પરમાર્થ નથી. સમયસાર જે આપણે કહીએ તો સમયસારની પણ એમ જ વાત છે. સમયસાર કહેતા જે શબ્દ તરીકે જે સમયસાર અને જે આ લખાણ જે દ્રવ્યશ્રુત જે સમયસાર છે એ આખો વ્યવહાર છે. જ્યારે ભગવાન આત્મા જે છે, જે શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, એ નિશ્ચયથી એ સમયસાર છે. એ નિશ્ચયથી સમયસાર છે. સમય એટલે આત્મા, અને એનું સાર એટલે એનું એવું શુદ્ધ નિર્મળ પરિણમન. એ સમયસાર નિશ્ચયથી છે, એની પ્રાપ્તિ કરવાની છે. આપણે દ્રવ્યશ્રુત દ્વારા સમયસારનો અભ્યાસ કરીએ છીએ અને એના દ્વારા જે પ્રાપ્તિ કરવાની છે એ નિશ્ચય સમયસારની પ્રાપ્તિ કરવાની છે. એ પ્રમાણે શાસ્ત્રોમાં ઘણી વખત આ બધી વાતો એ રીતે આવે છે કે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અને દ્રવ્યાનુયોગને પ્રગટ કરવો, એટલે દ્રવ્યાનુયોગને પ્રગટ કરવો એટલે દ્રવ્ય જેવું છે તેવું શુદ્ધ નિર્મળ પર્યાયમાં પ્રગટ કરવું, એટલે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ. આ પણ વાત આવે છે. એટલે પરમાર્થની જ્યારે વાત આવે ત્યારે એ શેની વાત હોય? એ આત્માની વાત હોય, એ અનુભૂતિની વાત હોય, સ્વરૂપની વાત હોય. એટલે પરમાર્થથી તો શુદ્ધ જે વસ્તુ જોવામાં આવે એ શું કહી છે? તો કે શુદ્ધ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો, શુદ્ધ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો વ્યક્ત જ્ઞાતૃત્વ જ્યોતિષા એટલે પ્રગટ નાયકત જ્યોતિ માત્રથી એકક આત્મા એક સ્વરૂપ છે. નિશ્ચય નહીંથી જોવામાં આવે, શુદ્ધ નિશ્ચય નહીંથી તો એ માત્ર એક જ્ઞાયક જ છે. એ જ્ઞાયક જ્યોતિરૂપ આત્મા એક રૂપે જ છે, એ એક સ્વરૂપે છે, એમાં બે પણ કંઈ છે જ નહીં. સર્વ ભાવાંતર ધ્વંસી સ્વભાવત્વાત્, કારણ કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી સર્વ અન્ય દ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે. કારણ શું? કે દ્રવ્યાર્થિક નહીંથી જોવામાં આવે તો જે સ્વરૂપ છે એ સ્વરૂપ તો એવું છે કે એ એક રૂપ છે, અને એ એક રૂપનો ભાવ એ શુદ્ધ એક જ રૂપ ભાવ છે. એટલે અન્ય ભાવો જે છે એ અન્ય ભાવોને તો એ દૂર કરનારું છે. એવા અન્ય ભાવો એટલે વિભાવોને તો એ દૂર કરનારું છે. એવા ભાવાંતરો, ભાવ એક ભાવથી બીજા ભાવ તરફ જવું એને ભાવાંતર કહેવાય. એવા ભાવાંતરોનો એ નાશ કરનારું છે. એક રૂપ થઈ જાય પોતે એક ભાવરૂપે, શુદ્ધ ભાવરૂપે પરિણમે, તો એનો અર્થ એ થયો કે શુદ્ધ ભાવરૂપે પરિણમતા અનેક પ્રકારના જે વિવિધ ભાવો થવાની પ્રક્રિયા જે છે એ નાશ પામે. આ વાત સમજવા જેવી છે. અહીંયા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી સર્વ અન્ય દ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી તથા વિભાવોને દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? આત્મદ્રવ્યનો. દ્રવ્યાર્થિક નહીંથી જે આત્માનું દ્રવ્ય છે તે શુદ્ધ છે. ત્રણેય કાળ શુદ્ધ રહેવાવાળું જે દ્રવ્ય છે એનો એક જ ભાવ છે, અને એ ભાવરૂપે પરિણમન થતાં બીજા કોઈ ભાવ પછી રહેતા જ નથી. એટલે અન્ય બધા જ ભાવો જે છે એવા અન્ય ભાવોનો નાશ થાય. એક ભાવે રહેવું એટલે બીજા કોઈ પણ ભાવે ન રહેવું એમ થયું. આપણે કહીએ છીએ ને ઉદાહરણ તરીકે ઘણી વખત કે કોઈ એક વ્યક્તિ સુરેશભાઈ છે એ દલાસમાં છે, તો એનો અર્થ એમ થયો કે પછી જગતમાં બીજા બધા જેટલા નામ બોલીએ એ બધા શહેરોના નામમાં એમ કહેવાય કે એ શહેરમાં એ નથી, એ બોમ્બેમાં નથી, કલકત્તામાં નથી, હ્યુસ્ટનમાં નથી, ઓસ્ટિનમાં નથી, ક્યાં પણ નથી. એટલે બીજા સર્વ જે જગ્યા છે એ જગ્યાએ નથી, એ નાસ્તી એમાં થઈ જાય. એટલે એક જગ્યાએ છે માટે એવું અહીંયા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી એ અન્ય ભાવો આ રીતે નાશ પામે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી એક જ ભાવરૂપે આત્મા રહે છે અને એવા એક ભાવરૂપે રહ્યો છે તો પછી અન્ય ભાવ કોઈ પણ ભાવ અન્ય એટલે કોઈ પણ ભાવ પરના નિમિત્તથી થતો કોઈ પણ ભાવ એ રૂપે એ આત્મા હોઈ શકે નહીં. પોતે પોતાના જ ભાવે રહ્યો છે તો પછી અન્ય ભાવ એને હોતા જ નથી. એટલે અન્ય બધા જ ભાવ એટલે ભાવાંતર, એક ભાવથી બીજા ભાવ, બીજા ભાવથી ત્રીજો ભાવ, ચોથો ભાવ, એમ ભાવાંતર, એવા ભાવાંતરોનો નાશ થાય છે. એટલે એ સર્વ ભાવાંતર ધ્વંસી એમ શબ્દ મૂક્યા છે અહીંયા. એટલે સર્વ એવા ભાવાંતરનો ધ્વંસ કરનારું છે શું? શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આત્માનું જે સ્વરૂપ છે તે સર્વ એવા ભાવાંતરોનો ધ્વંસ એનો નાશ કરનારું છે. એક ભાવે પોતે પોતાના સ્વરૂપના ભાવે રહી જાય તો જગતમાં એને બીજું કાંઈ કરવા પણ રહેતું નથી. પ્રભુ કોઈ વિકલ્પ નથી, કંઈ નથી, કોઈ વિભાવ નથી, કંઈ બીજી અન્ય ભાવે પરિણતિ થતી જ નથી. અને અન્ય ભાવરૂપ ન થાય તો એને સંવર જ વર્તે ને એવી સંવરની દશામાં શું થાય? નિજરા 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 થયા કરે. અને એમ કરતા જીવ પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી લે, મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરી લે. કરવાનું આટલું જ છે, પોતે પોતાનો એકરૂપ સ્વભાવ છે, શુદ્ધ નિર્મળ સ્વભાવ ભાવે પરિણમન કરે એટલે બાકી બધું તો સહેલું થઈ જાય છે. પછી અન્ય ભાવે એને પરિણમન થતું નથી. રૂપાળુ દેવે પણ કહ્યું છે ને કે અન્ય ભાવે કાં રાચી રહો, એવા ભાવમરણ કાં કરો છો તમે? એ વાત જે કહી છે ને ભાવમરણની વાત, જુદા જુદા ભાવ કરવા, એક પાંચ મિનિટની અંદર કેટલાય જાતના ભાવ કરવા, આત્મા સિવાયના બીજા જે બધા ભાવ છે એવા ભાવે થવું, એટલે એનો અર્થ શું થયો? અન્ય ભાવે રાચી રહેવું એટલે કે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરવો. એટલે એવા ભાવ મરણ શા માટે કરો છો? કૃપાળુ દેવે પણ એ વાત ભાવની કહી છે ને. અહીંયા ગાથામાં પણ એ વાત કરી છે કે એવા અન્ય અન્ય ભાવો, ભાવાંતર, સર્વ ભાવ, એવા સર્વ ભાવાંતરોનો ધ્વંસ કરવા વાળું આત્માનું એવું સ્વરૂપ છે, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જે સ્વરૂપ જે છે એ અન્ય ભાવોનો નાશ કરનારું છે. બહુ સરસ વાત આમાં મૂકી દીધી છે. અને એમ એવો એનો આત્માનો એવો સ્વભાવ જ છે, તેથી એ અમેચક છે, શુદ્ધ એક આકાર જ છે, શુદ્ધ એક આકાર જ છે. કોણ? ભગવાન આત્મા. પરમાર્થથી જોવામાં આવે, પરમાર્થ નહીંથી જો જોવામાં આવે, શુદ્ધ નિશ્ચય નહીંથી જો જોવામાં આવે તો એ પ્રગટ એક જ્ઞાન જ્યોતિરૂપ આત્મા એક સ્વરૂપ છે. કારણ કે એ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી એ સર્વ અન્ય દ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા પોતાના વિભાવ ભાવો, એ બધા જ ભાવો, કોઈ પણ ભાવ, અન્ય ભાવ, એ કરવા, એને દૂર કરવા રૂપ એનો સ્વભાવ છે. એટલે એ અમેચક છે, શુદ્ધ એક આકાર જ છે, આત્મા એક આકાર જ છે, એનું પરિણમન પણ એક આકાર જ છે. ભાવાર્થમાં અહીંયા કહે છે, 18મા શ્લોકના ભાવાર્થમાં પંડિતજી કહે છે કે ભેદ દ્રષ્ટિને ગૌણ કરી, ભેદ દ્રષ્ટિને ગૌણ કરવાની અને અભેદ દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા એક આકાર જ છે, એને અનેકપણું છે જ નહીં. અને તે એક આકાર છે એટલે જ એ સર્વ ભાવાંતરનો ધ્વંસ કરવાવાળું છે, એટલે તે અમેચક છે, એ અમેચક છે. ગુરુદેવે પણ આ સંબંધમાં જે વાત કરી છે એને પણ આપણે લઈએ પ્રવચન રત્નાકરમાંથી. આપણે અહીંયા 18મા કળશનો ભાવાર્થ કર્યો, અહીંયા પ્રવચન રત્નાકરમાંથી આપણે 18મો કળશ લઈએ. એમાં પાના નંબર 18, પ્રવચન રત્નાકર ભાગ બીજો, પાના નંબર 18, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 30, એમાં કળશ 18 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં બીજા પેરેગ્રાફમાં, બીજો પેરેગ્રાફ છે, એમાં કહે છે, ગુરુદેવ વાત કરે છે, કહે છે કે પરમાર્થ શુદ્ધ એક અભેદ આત્મા જેનો વિષય છે એવા શુદ્ધ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો. અહીંયા પાછી ગુરુદેવે સ્પષ્ટતા કરી, શુદ્ધ નહીં નિશ્ચય નહીં, કે એક અભેદ આત્મા જેનો વિષય છે એવા શુદ્ધ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો પ્રગટ નાયકતા જ્યોતિ માત્રથી આત્મા એક સ્વરૂપ છે. જ્ઞાન 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 એ જ્ઞાન સૂર્ય ચેતનની જળહળ જ્યોતિ છે. એ જ્ઞાન સૂર્ય જ્ઞાન 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 પોતે જ્ઞાયક છે ને, ત્રિકાળ જ્ઞાયક છે, એટલે જ્ઞાન સૂર્ય કહ્યું ચૈતન્યની જળહળ જ્યોતિ છે. આત્મા પ્રગટ જ્ઞાયકતા જ્યોતિ માત્ર છે. અહીંયા વ્યક્ત શબ્દ છે ને, ભગવાન આત્માને વ્યક્ત પ્રગટ કહ્યો છે. કોને પ્રગટ છે? જેણે પ્રગટ કર્યો છે એને પ્રગટ છે. શક્તિ અપેક્ષાએ એ વ્યક્ત છે, પ્રગટ છે, બધું છે, પણ જેણે પ્રગટ પણ એવું પર્યાયમાં કર્યું છે, જેની દ્રષ્ટિ એના તરફ એમ ગઈ છે અને જેને પ્રગટ કર્યો છે એને એ પ્રગટ વ્યક્ત છે. 49મી ગાથામાં પછી આવશે, ભગવાન આત્માને અવ્યક્ત કહ્યો છે. ત્યાં તો પર્યાયને વ્યક્ત કરી એ અપેક્ષાએ ત્રિકાળીને અવ્યક્ત કહ્યો છે. આપણે હમણાં એની વાત આપણે નથી લેતા, એ પછી એ વાત આવશે. હવે એના પછીના પાના ઉપર 19મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે હવે કહે છે કે સર્વ ભાવાંતર ધ્વંસી સ્વભાવત્વાત્, એ સર્વ ભાવાંતરનો ધ્વંસ કરવા વાળો એનો સ્વભાવ, એના વિશે અહીંયા ગુરુદેવે વાત કરી છે. કહે છે કે કારણ કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી અન્ય દ્રવ્યના સ્વભાવ, બીજા દ્રવ્ય હોય એના સ્વભાવ તથા અન્યના નિમિત્તથી થતા વિભાવો, એટલે પોતાના વિભાવભાવ ને દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે. આત્માનો એવો સ્વભાવ છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી ત્રિકાળી જે જ્ઞાયક સ્વભાવ, તેના દ્રષ્ટિ અને જ્ઞાન કરવાથી અન્ય દ્રવ્યના સ્વભાવો, શરીર મન વાણી અને અન્યના નિમિત્તથી થતા વિભાવો, પુણ્ય પાપના ભાવોને દૂર કરવાનો, એ બધાને દૂર કરવાનો એનો સ્વભાવ છે. કોનો? આત્માનો. બધું બીજું બધું જ, બીજા બધા ભાવ, બીજા દ્રવ્યના ભાવ એટલે જળના ભાવ જે છે તે ઉદ્ગળ દ્રવ્ય છે તો એના ભાવ, શરીરના ભાવ, શરીર જે જળ છે તે, મન વાણી બધું એના બધા ભાવ, અને એ કોઈ પણ પર પદાર્થ છે એનું લક્ષ કરતા એના નિમિત્તે પોતાને થતા વિભાવ ભાવ, એ બધા જ ભાવો, એ બધા જ ભાવો એ ભાવાંતર છે. એક ભાવથી બીજા ભાવ તરફ જવું એવું ભાવાંતર પણ જે સંસાર અવસ્થામાં જીવને છે, એવા ભાવાંતરપણાનો નાશ કરનાર આત્માનો સ્વભાવ એકરૂપ ભાવ છે. એમ વાત અહીંયા કરવી છે. આ વ્યવહારથી કથન છે. નિશ્ચયથી તો શુદ્ધ ચૈતન્ય ઘન સ્વભાવમાં પ્રતિતિ જ્ઞાન અને એકાગ્રતા થતાં વિભાવ ઉત્પન્ન થતો નથી, એટલે વિભાવનો નાશ કરે છે એમ કહેવામાં આવ્યું છે. હવે સમજાયું કઈ રીતે ધ્વંસ કરે છે એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી. અહીંયા મૂળ ગાથામાં તો વાત એટલી લેવામાં આવી કે એ ભાવાંતર નો ધ્વંસ કરનાર આત્માનો સ્વભાવ છે, પણ ગુરુદેવે અહીંયા જે સ્પષ્ટતા કરી છે એમાં એમ કહ્યું કે એ વાતને લઈ અને પછી ગુરુદેવે એમ કહ્યું કે આ વ્યવહારથી કથન છે. કેમ વ્યવહારથી કથન કહ્યું? તો કે નિશ્ચયથી તો શુદ્ધ ચૈતન્ય ઘન સ્વભાવના પ્રતીતિ જ્ઞાન અને એકાગ્ર થતા, એની પ્રતીતિ થાય આત્મ સ્વરૂપની ત્યારે પહેલા વિભાવ ભાવો ઉત્પન્ન જ થતા નથી, એટલે વિભાવનો નાશ કરે છે. કે વિભાવ થયાને નાશ કરે છે એમ નથી. આપણે પણ ઘણી બધી વસ્તુમાં જયારે એમ કહીએ છીએ કે આનો નાશ કરે, આનો નાશ કરે, પણ પ્રભુ એમ નાશ નથી થતો. નાશ કઈ રીતે થાય છે એ વાત સમજવાની છે. આવા ભાવાંતરનો નાશ કરવો એટલે પહેલા એવા ભાવ થાય ને પછી એનો નાશ. પ્રભુ એ તો ભાવાંતર થઈ ગયા, એ વખતે તો એ પર્યાય થઈ ગઈ, હવે એમાં નાશ થવા પણ ક્યાં રહ્યું? સમજવા જેવી વસ્તુ છે આમાં કે એક ભાવ વિભાવ ભાવ થયો, શુભ ભાવ થયો કે અશુભ ભાવ થયો, હવે એ તો થઈ ગયો, હવે એનો નાશનો પ્રશ્ન કેવી રીતે આવ્યો? અહીંયા આ ગાથામાં તો એમ કહ્યું કે સર્વ ભાવાંતર ધ્વંસી, એટલે સર્વ ભાવોનો નાશ કરનારો વિભાવ ભાવ અન્ય ભાવોનો, કે કઈ રીતે છે? તો કે આ જે કહેવામાં આવ્યું આ રીતે સમજાવવા માટે કહ્યું એ વ્યવહારથી કથન છે, પણ નિશ્ચયથી તો શું થાય છે? તો કે એને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થાય છે અને એને પોતે પોતાના સ્વભાવની પ્રતીતિ કરે છે, એનું જ જ્ઞાન કરે છે અને ત્યાં એકાગ્રતા કરે છે, એટલે વિભાવ ઉત્પન્ન જ થતો નથી, અન્ય ભાવ ઉત્પન્ન જ થતો નથી, બીજો ભાવ ઉત્પન્ન નથી થતો એમ કે વિભાવનો નાશ કરે છે, એ રીતે વિભાવનો નાશ કરે છે. ત્રિકાળી જ્ઞાયક એકરૂપ ભાવમાં અન્ય દ્રવ્યનો અભાવ છે, આત્મદ્રવ્યોના બીજા કોઈ દ્રવ્યનો સદભાવ છે જ નહીં, એટલે પછી એનો ભાવ ક્યાંથી આત્મદ્રવ્યમાં આવવાનો છે? તથા વિભાવનો અભાવ કરવાની તાકાત છે, એટલે કે પોતે પોતાના સ્વરૂપના ભાવે એ પરિણમે તો પછી વિભાવ ભાવ ઉત્પન્ન થતા જ નથી. એ ભાવાંતર એટલે જ્ઞાયક ભાવથી અન્ય ભાવો વિભાવો એનો ધ્વંસ કહેતા નાશ કરવાનો એનો સ્વભાવ છે. એ આ રીતે અહીંયા છે, એ આ રીતે છે. જ્ઞાયક ભાવનો વિભાવને ઉત્પન્ન કરવાનો તો સ્વભાવ નથી. એ જ્ઞાયક ભાવ તો પોતે જ્ઞાયક ભાવ જ છે, એ કે બીજા અન્ય ભાવ ઉત્પન્ન કરતો જ નથી. ભગવાન આત્મામાં એ વાત છે જ નહીં, અન્ય ભાવે પરિણમન છે જ નહીં, કારણ કે તેમાં એવો કોઈ ગુણ નથી કે જે વિકાર ઉત્પન્ન કરે અને વિકાર ઉત્પન્ન થાય અને પછી વિકારી ભાવ થાય, એવો કોઈ આત્મામાં કોઈ ગુણ છે જ નહીં. એટલે જ્યારે પોતે પોતાના ભાવે સ્વભાવ ભાવે પરિણમે છે, એટલે એવા વિકારી ભાવ વિભાવ ભાવ અન્ય ભાવ ઉત્પન્ન થતા જ નથી, એમ એ સર્વ ભાવાંતર ધ્વંસી છે. આ વાત આપણને સમજાવવામાં આવી અને એ રીતે એ અમેચક કહ્યો, એમાં મેચક પણ નથી, એ રીતે એ અમેચક પણ છે. હવે આપણે 19મો શ્લોક લઈએ, સમય સાત. 19મો શ્લોક, 19મા શ્લોકમાં અહીંયા કહે છે કે આત્મનસ્તિત્મંતયવાલમ મેચકા મેચકત્વયો દર્શન જ્ઞાન ચારિત્રહી સાધ્ય સિદ્ધિર્ન ચાન્યથા. 19મા શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે આ આત્મા મેચક છે, ભેદરૂપ અનેક આકાર છે તથા અમેચક છે, અભેદરૂપ એક આકાર છે, એવી ચિંતાથી તો બસ થાઓ. હવે આ કહેતા પહેલા જે 18મા શ્લોક પછી જે વાત કરવામાં આવી છે ને, એમાં એ વાત કહી દીધી છે. 18મા શ્લોક પછી 19મો શ્લોક શરૂ કરતા પહેલા એ વાત કહી દેવામાં આવી કે આત્માને પ્રમાણ નહીંથી મેચક અમેચક કયો તે ચિંતાને મટાડી જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું, એમ હવે કહે છે. એમ કરી અને આ 19મો શ્લોક કહ્યો અને એમાં એમ કહે છે કે ચિંતા તું છોડી દે. શું ચિંતા છોડી દેવાની વાત કરી? કે આ આત્મા મેચક છે એટલે ભેદરૂપ અનેક આકાર છે, તથા અમેચક છે એટલે અભેદરૂપ એક આકાર છે, એવી ચિંતાથી હવે બસ થાવ. હવે એના હવે વિચારોથી તમે હવે શાંત પડો, એ વિચારને છોડો. સાધ્ય આત્માની સિદ્ધિ તો દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ ભાવોથી જ છે, બીજી રીતે નથી, એ નિયમ છે. એટલે હવે તમે એ મેચકપણાને અમેચકપણાની વાત જે છે એને તમે છોડી અને જેનાથી તમારું સાધ્ય સિદ્ધ થાય છે એમ પરિણમો, એમ કહેવાનો અહીંયા આશય છે. એમ કહેવાનો આશય છે કે આ આત્મા એ મેચક પણ નથી ને અમેચક પણ નથી. આ ગાથાને આપણે થોડીક છઠ્ઠી આ કળશને આપણે છઠ્ઠી ગાથાની સાથે સરખાવીએ. છઠ્ઠી ગાથામાં જે આવ્યું ને કે નથી અપ્રમત કે નથી પ્રમત, એ વાત જે આવી એ રીતે અહીંયા પણ વાત આવી કે ભાઈ મેચકપણું ને અમેચકપણું, મેચકપણું એટલે અનેક આકાર રૂપ થવું અને અમેચકપણું એટલે અભેદ એક આકાર રૂપ થવું, એવું આત્માને તમે ધારીને પછી પ્રમાણ જ્ઞાનથી આમ છે અને દ્રવ્યાર્થિક નયથી આમ છે અને પર્યાર્થિક નયથી આમ છે, એવી બધી ચિંતાઓ જે છે એને તમે છોડો. હવે એ ચિંતાઓથી બસ થાઓ અને માત્ર તમારું જે સાધ્ય છે તેને સિદ્ધ કરવા માટે પરિણમો. અને એવા સાધ્યને સિદ્ધ કરવા માટે, એટલે આત્મા મુક્ત સ્વરૂપ છે, એ મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે, એવી સિદ્ધિને માટે તમે દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ ભાવ રૂપે પરિણમો, એમ કહેવું છે. અહીંયા સાધ્ય આત્માની સિદ્ધિ તો દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ ભાવોથી જ છે, બીજી રીતે નથી, એમ નિયમ છે. જો અહીંયા આમાં પણ સમજવાનું છે, ત્રણ ભાવોથી છે એટલે એમ કહેવાનું છે કે એવા ભાવ પ્રગટ કરો. સિદ્ધિ એ અહીંયા નિશ્ચયથી એવા ભાવની વાત લીધી છે, એ ત્રણ ભાવથી છે એટલે એ વ્યવહારની વાત નથી કરી, એવા ત્રણ ભાવ રૂપે જ થવાનું છે. આત્માનું જે પરિણમન થશે ત્યારે આવા ત્રણ ભાવ જ પ્રગટ થવાના છે, એટલે એ ભાવ રૂપે જ તમે પરિણમો. કહેવું એમ છે કે તમે તમારા આત્માને લક્ષ કરી અને એમાં તમે સ્થિરતા કરો. પણ દર્શાવ્યું છે કઈ રીતે, સમજાવે કઈ રીતે, તો એ સમજાવવા માટે એમ કહ્યું કે સાધ્ય આત્માની સિદ્ધિ તો એ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ ભાવોથી જ છે. એ સિદ્ધિ થઈ એ એનો અર્થ કે એ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ, એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એવા ત્રણ ભાવરૂપ જ્યારે આત્માનું થવું થયું તો એનો અર્થ કે એ શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થઈ, એટલે એ આત્માની સિદ્ધિ, આત્માની પ્રગટતા થઈ. આત્માને શુદ્ધ નિર્મળ જેવો છે તેવો અનુભવવો અને પર્યાયમાં એવો પ્રગટ કરવો. તો પર્યાયમાં જ્યારે એવો પ્રગટ કરવામાં આવે તો એ વખતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા ત્રણ ભાવ રૂપે જ પરિણમન હોય, એ નિયમ છે. બીજા કોઈ અન્ય ભાવરૂપ પરિણમન હોતું જ નથી એમ અહીંયા કહેવું છે. એમ નથી કહેવું કે તમે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન કે સમ્યક ચારિત્ર છે એ પર્યાય છે, એને તમે વિષય બનાવો, એના તરફ દ્રષ્ટિ કરો, એમ નથી કહેવું. કહેવાનો આશય શું છે કે તમારું સાધ્ય જે સિદ્ધ તો ત્યારે જ થાય કે તમને આવા ત્રણ ભાવરૂપ પરિણમન પ્રગટ થાય. બીજી કોઈ રીતે પરિણમન થાય નહીં. તે આત્માનું પરિણમન એવા ભાવરૂપે થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપે થાય, એનો અર્થ જ છે કે શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ, એવી જ પરિણતિ થઈ. ભાવાર્થમાં અહીંયા સ્પષ્ટતા કરે છે કે આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ, આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ, મુક્ત, પૂર્ણ મુક્ત સ્વભાવ આત્માનો છે એવા સ્વભાવની પ્રાપ્તિ, પૂર્ણ મુક્ત પણ પ્રાપ્ત કરવું તે સાધ્ય છે. એ પ્રાપ્ત કરવાનું છે, એ આપણું સાધ્ય છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ માત્ર કર્યા કરવાથી તે સાધ્ય સિદ્ધ થતું નથી. એથી કંઈ મુક્ત સ્વરૂપ આત્મા છે તો એવા મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પરંતુ દર્શન અર્થાંત શુદ્ધ સ્વભાવનું અવલોકન, જો દર્શન શબ્દનો અર્થ અહીંયા શું મૂક્યો છે, બહુ સરસ રીતે સમજવા જેવું છે. અહીંયા દર્શન અર્થાંત શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાંત શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું, અને ચારિત્ર અર્થાંત શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા, તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. આ જ મોક્ષ માર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. જો અહીંયા દર્શન કહેતા શ્રદ્ધા નથી લીધી, અને ખરેખર એમ જ છે, આત્મ સ્વરૂપની વાત આવે, સમ્યક દર્શનની વાત આવે ત્યારે પહેલું દર્શન, પછી દર્શન એટલે કે શુદ્ધ સ્વભાવનું અવલોકન. આ આત્મા શુદ્ધ સ્વભાવી બીજાથી જુદો પડતો એ અવલોકન, એક પ્રતિભાસ એ છે, અને પછી સાથે જ્ઞાન છે એટલે શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું, અને એ રૂપે રહી જવું, એમાં સ્થિરતા કરવી, એ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા એવું ચારિત્ર, એ ત્રણેય પ્રગટ થાય એટલે એ સાધ્ય સિદ્ધ થયું, એ સાધ્ય સિદ્ધ થયું. અને આ જ મોક્ષ માર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. વ્યવહારી લોકો પર્યાયમાં ભેદ સમજે છે, તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી સમજાવ્યું છે. જો સ્પષ્ટતા કરી પાછી પંડિતજીએ એમ કહ્યું ને અહીંયા કે એ કે સાધ્ય આત્માની સિદ્ધિ તો દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ ભાવોથી જ છે એમ જે કહેવામાં આવ્યું, એમ કેમ કહેવામાં આવ્યું? તો કે વ્યવહારી લોકો એ પર્યાયમાં ભેદને સમજે છે, તેથી અહીંયા જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી એ સમજાવવામાં આવ્યું. પણ કરવાનું શું છે? તો કે એવા ભાવરૂપે પરિણમવાનું છે કે જેથી કરીને આવા ત્રણ ભાવ રૂપ પરિણતિ થાય, અને એ જ મોક્ષ માર્ગ છે એમ અહીંયા જણાવવામાં આવ્યું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા 19મા ક્લાસ સુધી રાખીએ છીએ. સુખદામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખદામ અનંત સુખદામ.